પ્રકરણ 11 સેતુ. દરિયા તરફ જોઈને રામે પૂછ્યું, આપણે કેવી રીતે સમુદ્રને પાર કરીશું? ઘણા વાનરોએ ઉપાય અને પદ્ધતિઓ સૂચવ્યા. છેવટે વિભીષણ ઉભા થયા અને રામ પ્રત્યે બોલ્યા, સ્વામી, સમુદ્રનો જન્મ તમારા પૂર્વજો સાગર અને તેમના પુત્ર વડે થયો છે. સમુદ્ર તમારા વંશના કુળગુરુ છે. જો તમે તેને પાર કરવાનો નિર્ણય કરો તો વાનરો સહેલાઈથી તેને પાર કરી જશે. તે દરમિયાન રાવણે મોકલેલા ગુપ્તચરને વિભીષણે જોયું. વાનરો તેને બંધનમાં નાખીને પોતાના રાજા સુગ્રીવ પાસે લઈ ગયા. સુગ્રીવે હુકમ કર્યો કે તેના અંગ કાપી નાખો. જ્યારે વાનરો આ હુકમનું પાલન કરવા તૈયાર થયા ત્યારે તેણે બૂમ પાડીને ધમાલ મચાવી દીધી. દુઃખપૂર્વક તેણે બૂમ પાડી કે હે વાનરો, હું તમને રામના સોગંદ આપું છું કે મારા નાક કાન કાપી નાખશો નહીં. લક્ષ્મણે તેની ચીસ સાંભળી. તેણે કહ્યું કે રાક્ષસને મારી પાસે લઈ આવો. તેમણે રાક્ષસ સાથે મૃદુતાપૂર્વક વાત કરી અને રાવણના દૂતને પીડા આપવા બદલ વાનરોને ઠપકો આપ્યો. તેમણે એક પત્ર લખીને તે રાક્ષસના હાથમાં મૂક્યો અને કહ્યું, આ પત્ર રાવણને આપજે અને હું જે બોલું છું તે જ શબ્દો તેને સંભળાવજે. હે તારી પોતાની જાતિના સદભાગ્યનો સંહાર કરનાર, છેવટે આજે તો તારામાં પરિવર્તન લાવ અને રામને પગે પર, રામ તને ક્ષમા આપશે. તારા છળ કપટોને ટેકો આપે તે માટે રાક્ષસ જાતિનો વિનાશ કરીશ નહીં. તે સિવાય મોતથી બચવાનો તારે માટે બીજો કોઈ ઉપાય નથી. એવી કઠોર અને વજનદાર ચેતવણીઓ સાથે દૂતને તેના સ્વામી પાસે પાછો મોકલવામાં આવ્યો. પોતે જીવતો છટકી ગયો તેથી તે રાક્ષસ ખૂબ આનંદ પામ્યો. તેણે શ્રી રામચંદ્રની જય બોલાવી અને જતા પહેલા તેણે રામને ચરણ વંદન કર્યા. રાવણના સભાગૃહમાં તેણે બનેલી બધી ઘટનાઓ વર્ણવી અને ખૂબ આનંદપૂર્વક રામની ભવ્ય મોહકતાનું વર્ણન કર્યું. તેણે લક્ષ્મણને આપેલો પત્ર રાવણને આપ્યો. રાવણે તેને પોતાના ભાઈ વિભીષણ વિશે પૂછ્યું. રાવણ ભરાડી ઉઠ્યો, વિભીષણને ધિક્કાર છે, તેના દિવસો ભરાઈ ચૂક્યા છે, થોડા જ સમયમાં મૃત્યુ તેને ભરખી જશે. આ અનાજના ભંડારમાં ઉછરેલી એક જીવાત છે. લંકા છોડીને તે મારા શત્રુના શિબિરમાં જોડાયો છે. તે મરશે ત્યાં સુધી દુર્ભાગ્ય તેનો પીછો કરશે. પછી તેણે પેલા દૂતને પૂછ્યું, આ બહાનું કાઢીને તું તેમના શિબિરમાં ગયો હતો, તે આપણા લશ્કરી બળ વિશે અને વજ્ર જેવા અડગ નિશ્ચય વિશે તેમને વાત ન કરી? તેમની શક્તિઓ અને લશ્કરી સાધન સામગ્રી વિશે મને કહી. શુક નામનો તે દૂત પ્રણમાંજલિ રચીને સિંહાસન આગળ ઉભો રહ્યો અને બોલ્યો, સ્વામી, હું પ્રાર્થના કરું છું કે તમે કૃપા કરીને મારી બધી વાત ક્ષમાપૂર્વક ધ્યાનથી સાંભળજો. જે ક્ષણે તમારા ભાઈ વિભીષણે રામ સાથેની મૈત્રીની મોહર મારી તે જ ક્ષણે રામે તેને લંકાનો રાજા બનાવી દીધો. તેના ઉપર જળનો અભિષેક કર્યો. તમારો દૂત બનીને હું તેમના શિબિરમાં ગયો હતો તે જાણીને વાનરોએ મને પકડ્યો અને અનેક પ્રકારના દુઃખો આપ્યા. મેં રામના સોગંદ ખાઈ મને બચાવવા માટે તેમને પ્રાર્થના કરી એટલે તેમણે નાક કાન કાપી નાખ્યા સિવાય મને અહીં પાછો આવવા દીધો. મારી પાસે 1000 જીભો હોત તો પણ હું તે વાનર સૈન્યના બળનું વર્ણન કરી શકત. તેઓ વીર યોદ્ધાઓની કેવી પરંપરા છે! ઘણા રંગોવાળા, ભિન્ન ભિન્ન ઉંમરના અને કક્ષાના, રાક્ષસી કદવાળા અને બળવાળા વાનરો રામની સેનામાં છે. તેમને જોતા જ માણસ ભયથી કંપા લાગે છે. અરે, તેમનું ચિત્ર મન સમક્ષ ખડું કરવું અથવા તેમને વિશે વિચાર કરવો એ પણ એક ભયજનક અનુભૂતિ છે. તમારા પુત્રને મારી નાખનાર અને આ નગરીને બાળી નાખ ભસ્મ કરી નાખનાર તે એક જ વાનરના બળની કલ્પના કરો. તેનું કારણ એક જ છે કે તે બધા વાનરો રામના પોતાના અજબ બળના પ્રતિબિંબો અને પ્રતિધ્વનિઓ છે. તેમનું નાનામાં નાનું વાનર બચ્ચું પણ તે કારણે એક ભયાનક રાક્ષસ જેવું બની જાય છે. અનેક ભિન્ન ભિન્ન નામોવાળા વાનર યોદ્ધાઓ છે. દરેકમાં અનેક હાથીઓનું બળ જોવા મળે છે. દ્વિવિધ, મૈંદ, નીલ, નળ, અંગદ, વિકટ, દધીમુખ, કેસરી, કુમુદ, દજ, ગવાક્ષ અને જાંબવાન આ તેમના સેનાપતિઓ છે. તેમાંના દરેક જણમાં પોતાના રાજા સુગ્રીવ જેટલું બળ અને લશ્કરી કૌશલ્ય છે. તેવા તો તેમની સેનામાં લાખો વાનરો છે જેમનામાં એટલું બળ છે. તેમની સંખ્યા ગણી શકાય તેમ નથી. તેમનો ક્રોધ અને ભીષણતા એવા છે કે તે પૃથ્વીનો, સ્વર્ગનો અને પાતાળોનો જાણે તે ઢગલા હોય તે વિનાશ કરી શકે તેમ છે. હે સ્વામી, મેં સાંભળ્યું છે કે તેમની સંખ્યા 18 પદ્મ છે. દરેક પદ્મને માથે એક વીર સેનામતિ છે. હે સમ્રાટ, મેં એક પણ એવો વાનર જોયો નથી કે જેને પોતાના વિજય બાબત શંકા હોય. પછી ભલે તે અદનામાં અદનો સેવક વાનર કેમ ન હોય કે ઉચ્ચમાં ઉચ્ચ સેનાપતિ કેમ ન હોય, તેમનામાંના કોઈને આગેકૂચ કરતી વખતે જ્ઞાનતંતુઓ ઢીલા પડી જાય એવું બનતું નથી. તે બધા આ નગરીને પીસી નાખવા માટે પોતાના સ્નાયુઓને કડક બનાવતા હોય છે. તેઓ માત્ર રામની રજાના સંકેતની રાહ જુએ છે. હજી સુધી રામે તેમને આગેકૂચ માટે રજા આપી નથી. સમુદ્ર તાબે થઈને તેમને પાર જવા માટે માર્ગ આપે કે ન આપે, પણ તેમણે શિલાનો સેતુ બનાવવાનો અને તે સાહસમાં સફળ થવાનો નિશ્ચય કર્યો છે. તેઓ દાંત કચકચાવીને ભડાશ મારે છે કે અમે રાવણને છુંદી નાખીને તેનો એક મુઠ્ઠીભર લોદો બનાવી દઈશું. તેમની આનંદપૂર્ણ ગર્જના અને તેમના પડકારનો અવાજ સાંભળીને દરેક જણ ભયભીત બની જાય છે. રાવણનું નામ સાંભળીને તેઓ એટલા બધા ગુસ્સે થઈ જાય છે કે તેઓ મોટા મોટા વૃક્ષોને ઉખાડી નાખીને દ્વેષના ક્રોધપૂર્ણ પ્રદર્શનમાં તેમને ચારે બાજુએ ઘુમાવે છે. આ નગરીનો વિનાશ કરવાની આતુરતામાં તેઓ આમ તેમ ઢોલે છે, ઉભરાઈ જાય છે, બૂમબરાડા પાડે છે. તેમની સેનામાં તેટલા જ બળવાન વૃક્ષો એટલે કે રીંછ પણ છે. તે બધા કરતા વધારે મહત્વની વાત તો એ છે કે રામ તેમના નેતા છે, જેમનામાં લાખો યમરાજોને અભિભૂત કરવાની શક્તિ છે. શેષનાગને હજારો જીભો છે તેવા લાખો શેષનાગો એકત્રિત થઈને રામની વીરતાનું અને લશ્કરી કૌશલ્યનું વર્ણન કરવા માંડે તો પણ તેઓ પોતાના વિષયને પૂરો ન્યાય આપી શકે નહીં. પોતાના ધનુષ્યમાંથી એક બાણ છોડીને તે સમુદ્રને પણ સૂકવી નાખી શકે તેમ ગુપ્તચર જે બાતમી લઈ આવ્યો હતો તે સાંભળીને રાવણે અટ્ટહાસ્ય કર્યું અને તે બોલ્યા, તને ધિક્કાર છે. આસપાસ વીટળાઈ વળેલા વાનરોના તથા પેલા બાયલા વિભીષણના બબડાટને સાંભળીને તું તે મૂર્ખની આટલી બધી પ્રશંસા કરે છે? માત્ર વાનરોના બળને તથા વીરતાને વર્ણવવા એ નરી મૂર્ખાઈ છે. બસ બહુ થયું, રહેવા દે. વાનરો કદી આટલા બળવાન હોય? મેં ઘણા સમય પહેલા આ સુગ્રીવના શક્તિ તથા બળ વિશે ઘણું સાંભળ્યું છે. રામનો મંત્રી બનેલો આ બાયલો વિભીષણ શું કરી શકવાનો હતો? શું તે રામની મદદમાં કશી ધન સંપત્તિ વિજય કે સાધન સામગ્રી આપી શકવાનો હતો? રાવણ જે બુદ્ધિના અભાવનું પ્રદર્શન કરી રહ્યો હતો તેથી દુઃખી બનેલો ગુપ્તચર મનમાં વિલાપ કરવા લાગ્યો. તે પ્રણમાંજલિ રચીને મૌન ઉભો રહ્યો. પછી રાવણે પત્રનું જે પરબીડિયું આવ્યું હતું તે ફાડ્યું. પત્ર વાંચ્યા પછી તેણે તે પત્ર પોતાના સચિવને આપ્યો અને તે બોલ્યો, તું તિત્તિર પક્ષી જેવો છે જે પોતાના નાના બચ્ચા ઉપર આકાશ તૂટી પડશે એવો ભય રાખે છે. તે બિચારું પંખી પોતાના બચ્ચાને બચાવવા માટે તેમના ઉપર પોતાના મસ્તકનું છત્ર રચે છે. શું આકાશ કદી તૂટીને બચ્ચાને મારી નાખી શકે ખરું? શું આ તાપસો ક્રિયાકાંડ જેમના ઉપર સવાર થઈને બેઠું છે તે પુરોહિતો જે મને બિવડાવવાનો પ્રયત્ન કરે છે તેઓ કદી સફળ થઈ શકશે ખરા? ગુપ્તચર શુક થોડા સમય સુધી રાવણના બડાશ ભરેલા અભિનયોને જોઈ રહ્યો. પછી તે બોલ્યો, સ્વામી, જે મેં હમણાં કહ્યું તે નર્યું સત્ય છે. તે પત્રમાં જે લખ્યું છે તે બરાબર કાળજીપૂર્વક વાંચો અને પછી ક્રોધ વગર કે અભિમાન રાખ્યા વગર કાર્ય કરો. સાંભળો, તમે વિકસાવેલી વૈર વૃત્તિનો ત્યાગ કર્યો. રામનું હૃદય બહુ કોમળ છે, તે કરુણાળુ છે, તે ત્રિભુવનના સ્વામી છે. જો તમે તેમની પાસે જશો તો તે તમને રક્ષણ આપશે, તેમની કશી ઈજા નહીં થવા દે અને તે તમારા બધા અપરાધોને માફ કરશે. સીતા તેમને સોંપી દો, મારી પ્રાર્થના ઉપર ધ્યાન આપો. દૂતે આજીજીપૂર્વક રાવણને કહ્યું કે તમારી જાતને વિનાશમાંથી ઉગારી લો. જ્યારે શુક આજીજી કરી રહ્યો હતો ત્યારે રાવણની આંખો ક્રોધથી અને શરમથી લાલ ચોળ બની ગઈ. તે વિરોધમાં ગરજી ઉઠ્યો, શું તું મને અપરાધી માને છે? હે મૂર્ખ, મેં તને તે વનમાં બબડતા બાળકને ચરણે તારી જાતને સમર્પિત કરવા મોકલ્યો હતો. આના કરતા વધારે દુષ્ટતા અને ઉદ્ધતા બીજી શી હોય શકે? સિંહાસન પરથી ઉતરીને રાવણે તે દૂતને લાત મારીને સભાગૃહમાંથી બહાર કાઢી દીધો. શુક રાક્ષસે રામના શિબિરમાં દોડી જઈને ત્યાં આશ્રય મેળવ્યો, પણ તેને ફરી આવેલો જોઈને વાનરોને વેર લેવાનું મન થયું. પરંતુ સુગ્રીવ શુકને રામ પાસે લઈ ગયો. શુકે રામને સાષ્ટાંગ પ્રણિપાત કરીને વિગતવાર પોતાની કથા અને પોતાનું ભાવિ કહી સંભળાવ્યું. તેણે પ્રાર્થના કરી કે આપે જેમ વિભીષણનો સ્વીકાર કર્યો છે તેમ આપ મારો પણ સ્વીકાર કરો, તમે મારી રક્ષા કરો. કરુણામૂર્તિ રામે વાનરોના નેતાઓને પોતાની પાસે બોલાવ્યા અને તેમને કહ્યું કે તમારા આ નવા ભાઈનું શુકનું તમે સ્વાગત કરો. શુક આભાર વૃત્તિ વડે અભિભૂત થઈ ગયો અને બોલ્યો કે મારા જીવને લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. પછી રામે લક્ષ્મણને કહ્યું, મારા ધનુષ્યબાણ લઈ આવો. તે ધનુષ્યબાણ લઈ આવ્યા પછી રામે તેમને કહ્યું કે ઉદ્ધત લોકો બલમનશાહી માટે યોગ્ય નથી, તોફાની ક્રૂરતા વાળા લોકો મૃદુતા માટે લાયક નથી, કંજૂસ સ્વભાવ વાળા લોકો નીતિબોધ માટે લાયક નથી, અહંકારી લોકો શિખામણ માટે લાયક નથી, લોભી લોકો ત્યાગ ઉપર ભાર મૂકવાથી કશો લાભ ઉઠાવી શકતા નથી, ક્રોધી લોકો શાંતિની સલાહ યોગ્ય નથી, કામાંધ લોકો શાસ્ત્ર શ્રવણ માટે યોગ્ય નથી. એમ કહીને રામે પોતાના ધનુષ્ય ઉપર બાણ સાધ્યું. તે જોઈને લક્ષ્મણને ભય થયો કે હવે સમુદ્રનું આવી બને. બાણ છોડવાની રામે તૈયારી કરી એટલામાં તો સમુદ્ર ગરમ બની ગયો. તેમાંના જળચર પ્રાણીઓને ખૂબ પીડા થવા લાગી, ભયભીત બન્યા હોય તેમ મોજા ચીસો પાડવા લાગ્યા. દરેક મોજું વારાફરતી ગબડતું ગબડતું જ્યાં રામ ઉભા હતા તે જગ્યાએ આવી મૃદુતાપૂર્વક તેમનો ચરણ સ્પર્શ કરવા લાગી. જાણે કે રામને દયા માટે પ્રાર્થના કરતા ન હોય. તે સમય આકાશવાણી થઈ, સ્વામી, તમારા શિબિરમાં નળ અને નીલ નામના બે સેનાપતિઓ, તેમને એક મુનિએ શાપ આપ્યો હતો. અત્યારે તે શાપનો ઉપયોગ આશીર્વાદની પેઠે કરી શકાય તેમ છે. તે કથા સાંભળો. સમુદ્રે પોતે રામને અને ભીષણ ઘટનાની વિગતો વર્ણવી સંભળાવી. એક નદીના તટ ઉપર ઘણા તાપસો ઝૂંપડીઓમાં રહેતા હતા. જ્યારે તે બે જણ નળ અને નીલ નાના હતા ત્યારે તેમણે તે આશ્રમમાં પ્રવેશ કર્યો. મુનિઓ ધ્યાન નિમગ્ન હતા. તેઓ શાલિગ્રામની પૂજા કરતા હતા. નળ અને નીલ શાલિગ્રામને લઈને નદીના જળમાં નાખી દેતા હતા. આ અધમકૃત્યથી મુનિઓ ગુસ્સે થયા. તેમણે તે બે જણને શાપ આપ્યો કે હે છોકરાઓ, તમે જે વસ્તુઓને પાણીમાં નાખશો તે કદી ડૂબશે નહીં, પણ તરશે. તે તમે જ્યાં નાખી હશે ત્યાં જ રહેશે. પછી ભલે નદીમાં પૂર આવ્યું હોય, એટલે તે બે જણ જે શિલા સમુદ્રમાં નાખશે તે જ સ્થાને તરશે. દરેક શિલા ઉપર તમારું નામ કોતરાવજો. તમારું નામ હલકું છે, જરા પણ ભારે નહીં. આમ મોટા પર્વત શિખરો પણ તરશે અને તે રીતે સેતુ બંધાશે. હું પણ મારો સહાયક ફાળો આપીશ. કારણ કે જ્યારે ખોજ સત્ય માટેની હોય ત્યારે સમગ્ર પ્રકૃતિએ આ ખોજ કરવાની સેવા કરવી જોઈએ. રામે બાણ છોડવાનો વિચાર માંડી વાળ્યો, પણ તેમનું સાધેલું બાણ કદી ખાલી જાય નહીં, એટલે તેમણે તે બાણ દૂરના જંગલમાં છોડ્યું, જેને પરિણામે તે વન એક વેરાન રણ બની ગયું. રામે પોતાના મંત્રીને એકઠા કરીને તેમને સમુદ્ર ઉપર સેતુ બાંધવાની આજ્ઞા આપી. હનુમાન બોલ્યા, સ્વામી, તમારું નામ એવો સેતુ છે કે માણસને બીજો સલામત કયો સેતુ હોઈ શકે. વૃદ્ધ સેનામતિ જાંબુવાન બોલ્યા, સ્વામી, આપનું બળતા દાવાગ્નિ સમાન પરાક્રમ આ જળ રાશિને સૂકવી નાખી શકે છે. રાવણ અને તેની સેનાને સાથે થનાર યુદ્ધમાં લંકાની જે સ્ત્રીઓ વિધવા બનશે તેમના આંસુથી જરૂર તે પાછી ભરાઈ જશે. આ ભક્તોની સાચા દિલની સરળ વફાદારી અને વીરતા પ્રત્યે રામે સ્મિત કર્યું. જાંબુવાને નળને અને નીલને સમુદ્રે પોતે અદ્રશ્ય રહીને આપેલી ખાતરી યાદ અપાવી કે જેમને નાનપણમાં જે શાપ મળ્યો હતો તેનો હવે સારી રીતે ઉપયોગ કરી શકાશે. તેમણે તે બંનેને કહ્યું કે રામને તમારા હૃદયમાં સ્થાપો અને સમુદ્રમાં ટેકરીઓ, નાની ટેકરીઓ, પર્વતો અને શિલાઓ નાખો. તે સાંભળીને વાનર જૂથો બધી દિશામાં દોડ્યા અને પોતપોતાના મસ્તકો પર અને ખભા ઉપર આખી ટેકરીઓ લઈ આવ્યા. જાણે તે રમવાના દડા જેટલી હલકી ન હોય. બધા વાનરો એક લાંબી પંક્તિમાં ઉભા રહ્યા અને એક ખભા પરથી બીજા ખભા ઉપર ટેકરીઓને આગળ પસાર કરવા લાગ્યા. તે સમય તેઓ બધી વખત રામના નામને જપી રહ્યા હતા. અવારનવાર તેઓ મોટા વૃક્ષોને પણ જડમૂળથી ઉખેડી લાવતા અને જ્યાં નળ અને નીલ સાધન સામગ્રીને સમુદ્ર જળમાં નાખતા હતા ત્યાં તેમને એકથી બીજા પ્રત્યે પસાર કરતા. તે આખો દિવસ એમણે ખાધા પીધા વગર કામ કર્યું. એક દિવસમાં તેમણે 14 યોજન લંબાઈ ચણી દીધી. રાત્રે તેઓ ખૂબ નિંદ્રા લઈ તાજા બન્યા. બીજે દિવસે પ્રભાતકાળ પહેલા બ્રહ્મ મુહૂર્તમાં તેઓ ઉઠી ગયા અને પોતાનું કામ તેમણે શરૂ કર્યું. તેઓ આનંદપૂર્વક અમારા સ્વામી રામચંદ્રની જય એમ બોલીને પછી ટેકરીઓની અને પર્વતોની શોધમાં તે પ્રદેશના વિવિધ ખૂણાઓમાં ત્વરાપૂર્વક ચાલી નીકળ્યા. તેમણે તે લાવીને સમુદ્ર કિનારે ઢગલો કર્યો જેથી નળ અને નીલ તેનો ઉપયોગ કરી શકે. બીજે દિવસે બીજા 20 યોજનની લંબાઈ ચણાવી. ત્રીજા દિવસે તેમણે આગળની 21 યોજનની લંબાઈ ચણી દીધી. ચોથે દિવસે વધુ 22 યોજનની લંબાઈ ચણાવી. પાંચમે દિવસે તેમણે આગળની 23 યોજનની લંબાઈ ચણી દીધી. આમ ઉત્સાહપૂર્વક તેમણે 100 યોજન લાંબો પુલ તૈયાર કરી દીધો. નળ અને નીલ થાકની પરવા કરતા નહીં, આરામ લેતા નહીં. તેમની ઈચ્છા તો માત્ર રામે સોંપેલા કામને પૂર્ણ કરવાની હતી અને એક રામ સમક્ષ જાહેર કરવા શક્તિમાન બન્યા કે પુલ તૈયાર થઈ ગયો છે. કારણ કે તેને પૂરો કરવામાં પરિશ્રમ કરનાર વાનરો સમક્ષ તમારા નામરૂપ સદા હાજર રહેતા. સુગ્રીવ દ્વારા રામને ખબર આપવામાં આવી કે તમે જેને માટે નિશ્ચય કર્યો હતો તે પુલ ઉપયોગ માટે તૈયાર થઈ ગયો છે. સોંપેલા કામને આટલી ઝડપથી અને સારી રીતે પૂરું કરનાર વાનરોની ભક્તિથી અને ફરજની ભાવનાથી રામ અને લક્ષ્મણ રાજી થયા. વાનરોના રાજા સુગ્રીવ દ્વારા રામે વાનરોની લાંબી પંક્તિને આજ્ઞા કરી કે દરેક જણે પોતે લાવેલી ટેકરીને પોતે ઉભો હોય તે જ સ્થળે મૂકવી અને થાણા પ્રત્યે પાછા જતા પહેલા થોડોક આરામ કરવો. સુગ્રીવે તે આજ્ઞા વાનરોને સંભળાવી. જેઓ એક ખભા પરથી બીજાના ખભા ઉપર પુલ માટે શિલાઓ અને શિખરો પસાર કરવામાં કામમાં ગૂંથાયેલા હતા તે વખતે હનુમાન ઉત્તર દિશામાંથી ખૂબ દૂરથી એક મોટી ટેકરી લઈ આવતા હતા. જ્યારે તેમણે તેને ત્યાં મૂકી દેવા માટેની રામે આજ્ઞા સાંભળી ત્યારે તેમણે તેને ત્યાં જ મૂકી દીધી. તે વૃંદાવન પાસેનું સ્થાન હતું. નીચે ફેંકાયેલા શિખરમાંથી એક મોટી વિલાપની ચીસ સાંભળીને તે આશ્ચર્ય પામે. ચીસ એ હતી કે ખેદની વાત છે કે મને રામની સેવા કરવાની તક ન મળી, તે ટેકરી આશ્વાસન સ્વીકારતી ન હતી. હનુમાને તે હકીકત રામના ધ્યાન ઉપર આવી. ટેકરીની કદર કરતા રામે સ્મિત કર્યું અને તે બોલ્યા, આહ, પર્વતો પણ આ કામમાં ભાગ લેવા ઝંખે છે. તેમનો ઉત્સાહ જોઈને રામે આનંદ વ્યક્ત કર્યો અને તેમણે હનુમાનને કહ્યું, તરત જા તે ટેકરીને આશ્વાસન આપ. તેને કહે કે દિલગીર થઈશ નહીં. આગામી દ્વાપર યુગમાં હું તેને ટેકરીને મારી હથેળીમાં ઊંચે 7 દિવસ અને રાત્રિ સુધી ધારણ કરી રાખીશ. તે સાંભળીને તે શિખર રાજી થઈ જશે. તે ખાતરીએ તેને ગોવર્ધન પર્વત બનાવ્યો, જેને ભગવાને પોતે આપેલા વચન મુજબ ઉચકી રાખ્યો હતો. 5મે દિવસે રામ સમુદ્ર તટ ઉપર બેઠા. ફૂલ જોઈને તે રાજી થયા. તે બોલ્યા, હે વાનરો, તમારી ભક્તિ અને કાર્યકુશળતા અવર્ણનીય છે. તમારા સમર્પણ ભાવથી તમે મારું હૃદય જીતી લીધું છે. તે વખતે વિભીષણ તેમની પાસે આવીને બોલ્યા, સ્વામી, આપણે આવતીકાલે લંકામાં પ્રવેશ કરવાનો છે, એટલે મારે આપને એક પ્રાર્થના કરવાની છે. રામે જવાબ આપ્યો કે શી પ્રાર્થના તમારે કરવાની છે તે મને કહો. વિભીષણ બોલ્યા, રાવણ શિવનો ભક્ત છે. ભગવાનની તે મૂર્તિ પ્રત્યે તેને ખૂબ જ આસક્તિ છે. છતાં પણ મને ખાતરી છે કે તે તમારે હાથે મરશે. મારી પ્રાર્થના છે કે તેની શિવ ભક્તિની સ્મૃતિમાં તમે લંકામાં પ્રવેશ કરતા પહેલા અહીં એક શિવલિંગની સ્થાપના કરો, જેથી આ માર્ગે લંકામાં પ્રવેશનાર લોકો ભાવિ સદીઓમાં તે શિવલિંગની પૂજા કરે અને આ ઘટનાઓને યાદ કરે. તેઓ અનુભવ પ્રાપ્ત કરનાર સાચી જ નસીબદાર બનશે. લોકો તે લિંગની સ્તુતિ રામલિંગેશ્વર નામથી કરશે. રામ વડે સ્થપાયેલું શિવલિંગ તરીકે તેને ઓળખાશે. સેતુ ભાંગીને તૂટી પડશે ત્યારે પણ આ શિવલિંગની પૂજા કરનાર લોકો આ સ્થાનને ઓળખી લેશે. રામ તે સૂચનાથી ખૂબ જ રાજી થઈ ગયા. તે બોલ્યા, હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ. તમે લંકાના ભાવિ રાજા છો. તમારી ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે હું તૈયાર છું, ભલે તેમાં ગમે તેટલા ભોગ આપવો પડે. તે સાંભળીને સુગ્રીવે વાનરોને શિવલિંગની સ્થાપના માટે જરૂરી સામગ્રી પ્રાપ્ત કરવાની આજ્ઞા કરી. હનુમાનને મોકલીને સુગ્રીવે એક પ્રભાવશાળી લિંગ મેળવ્યું. સમુદ્રના જળથી રામે લિંગનો વિધિપૂર્વક અભિષેક કર્યો અને તેમાં આહ્વાન કરીને શક્તિ અને કૃપાને સ્થાપિત કર્યા. રામના શબ્દોમાં મંત્ર શક્તિ હતી, એટલે લિંગને પાવન બનાવવા માટે બીજા કશાની જરૂર ન હતી. વાનરો સ્તુતિ ભણ્યા અને તેમનો આનંદપૂર્ણ અવાજ આકાશમાં પ્રતિધ્વનિત થયો. આસપાસ ઉભેલા વાનર જૂથોએ જય જયનો ધ્વનિ કર્યો. લક્ષ્મણે અને સુગ્રીવે રામને લિંગ યથાસ્થાને પ્રતિષ્ઠિત કરવામાં અને અભિષેક વિધિ કરવામાં મદદ કરી. પછી નિયમિત પંક્તિ રચીને મનમાં રામની મૂર્તિ રાખીને અને જીભ ઉપર રામનું નામ બોલતા બોલતા વાનરો સેતુ ઉપર આગળ ચાલ્યા. તે દ્રશ્ય અવર્ણનીય અને અદભુત હતું. રામ અને લક્ષ્મણ સેતુ ઉપર ઉભા અને બંને બાજુએ ઉછળતા સાગરને જોવા લાગ્યા. દયાના સાગર રામની હાજરીએ નીચે સમુદ્રના તત્વોને જાગૃત કર્યા. રામના દર્શન પ્રાપ્ત કરવા મોજા ઉછળ્યા. સમુદ્રમાં વસનાર જળચર પ્રાણીઓ જળ બહાર ડોકું કાઢીને જોવા લાગ્યા. રામના દર્શનથી ઉત્પન્ન થયેલા આનંદમાં તે નાચવા કૂદવા લાગ્યા. પોતાની પ્રકૃતિનો ત્યાગ કરીને તેઓ લાંબા સમય સુધી ક્ષુધાપૂર્વક રામના દિવ્ય રૂપને તાકી તાકીને જોવા લાગ્યા. સેતુમાં લંકા તરફના છેડે વાનરોએ એક શિબિર તૈયાર કરી દીધો હતો. એટલે જ્યારે વાનર સેનાની આગલી હરોળ ઊંચાઈઓ પર પહોંચી ત્યારે લંકા દ્વીપમાં બધે જ તે સમાચાર ફેલાઈ ગયા. થોડા જ સમયમાં ધીમી ગતિએ ચાલતા રામ, લક્ષ્મણ, સુગ્રીવ અને વિભીષણ પણ લંકાના દુર્ગના મુખ્ય દરવાજે પહોંચે. રામની આજ્ઞા મુજબ વાનરો આખા વૃક્ષો ઉપાડી લાવ્યા અને હર્ષપૂર્વક નાસ્તા નાસ્તા તેમણે ફળો ખાધા અને દુર્ગની દિવાલ પરથી દાળી દાળખા નગરીમાં જ નાખી. તેમણે મોટી શિલાઓ ઉચકીને દિવાલ તરફ અંદરના માર્ગોમાં ફેંકી. દુર્ગની બહાર એકલા ફરતા રાક્ષસોને તેમણે શોધી કાઢ્યા. વાનરો તેમને ચીડવવા લાગ્યા, દુઃખ આપવા લાગ્યા, તેમનું ગળું મરડીને મારી નાખવાની ધમકી આપવા લાગ્યા. વાનરોની તેવી મસ્તીને અને તોફાનોને રોકી શકાય નહીં. થોડા જ સમયમાં રાવણને સમાચાર મળ્યા કે શત્રુ દરવાજા આગળ આવી પહોંચ્યો. રાવણને 10 ગળા હતા, પણ બીજાઓ સાથે વાત કરવામાં તે એક જ ગળાનો ઉપયોગ કરતો હતો. પણ અત્યારે તેણે ક્રોધ અને દ્વેષ સહિત 10 ગળા વડે ગર્જના કરી. 10 ગળા વડે બોલાયેલું એક અપશુકન છે તે તેને યાદ ન રહ્યું. ઘણા સમય પહેલા તેને શાપ મળ્યો હતો કે જ્યારે તું 10 ગળા વડે બોલીશ ત્યારે તારો મૃત્યુ નજીક હશે. ગર્જના કર્યા પછી થોડી જ ક્ષણોમાં તેને શાપ યાદ આવ્યો અને તે હકીકતથી તે ભયભીત બની ગયો. તે બીજા ગળાને કાબુમાં રાખવા ગમે તેટલા પ્રયત્નો કરતો, પણ તેનાથી 10 ગળા વડે બોલાઈ જ જતો. આ વિચિત્ર ઘટનાને જેમણે જોઈ તે રાક્ષસોએ અનુમાન કર્યું કે રાવણનું મૃત્યુ હવે સમીપ છે, કારણ કે વાનર સેના સાથે રામે અને લક્ષ્મણે લંકામાં પ્રવેશ કર્યો હતો. તેઓ પોતાની પત્નીઓ અને બાળકો સાથે બેસીને વિલાપ કરવા લાગ્યા કે આજકાલમાં અમારું મૃત્યુ થશે. જે લોકો સમય તેમને માટે બાકી રહ્યો હતો તેનો ઉપયોગ મોજ મજા કરવામાં ગાળવાનો તેમણે નિશ્ચય કર્યો. કહેવત છે ને કે જ્યારે વિપત્તિ આવવાની હોય છે ત્યારે વિવેક જતો રહે છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. રાવણને ખબર પડી ગઈ હતી કે શાપ સાચો પડવા લાગ્યો છે, છતાં પણ તેણે તે ચેતવણીને ગણકારી નહીં. તેણે માન્યું કે મને કશું જ થવાનું નથી. તે રાણીવાસમાં ગયો, કારણ કે તેને ભય હતો કે પોતાનું પડી ગયેલું મુખ જોઈ મંત્રીઓને લાગશે કે શાપના ભાનથી હું વ્યગ્ર બની ગયો છું. રાવણ ચિંતામાં અને ભયમાં ડૂબી ગયો. તેમણે મારી બહેનના નાક કાન કાપી નાખ્યા હતા, તેમ શું તેઓ મારા 10 મસ્તકોના નાક કાન કાપી નાખશે કે પછી તે મારા મસ્તકો જ કાપી નાખશે? એવો તેમને ભય સતાવી રહ્યો હતો. તે મંદોદરી રાણીને તેના ખંડમાં મળ્યો. રાણીએ જોયું કે રાવણ ઉદાસ હતો. તેમણે રાવણને ડાપણ ભરેલી સલાહ આપવાનો નિર્ણય કર્યો. તેમણે રાવણના હાથને પોતાના હાથમાં પકડ્યો અને તે મૃદુ અને મધુર સ્વરમાં બોલ્યા, સ્વામી મહેરબાની કરો અને મારી વાત સાંભળો. તમારા ક્રોધનો ત્યાગ કર્યો, મારા શબ્દોને ધ્યાનથી સાંભળો, તેમના ઉપર દરકારપૂર્વક વિચાર કરો. જેમને આપણે પૂજ્યભાવ અને ભક્તિ વડે જીતી શકીએ છીએ તેમને આપણે દ્વેષ અને વિરોધ વડે જીતવાની યોજના ન ઘડવી જોઈએ. તેવા સંજોગોમાં આપણે કુશળ તર્કબુદ્ધિનો આશ્રય લેવાનો છે. આવા પવિત્ર માણસોનો વિરોધ કરવાથી આપનું કલ્યાણ નહીં થાય. રામ સાથેના યુદ્ધમાં તમે વિજય પ્રાપ્ત કરી શકશો જ નહીં. આગિયો સૂર્યને હરાવી ન શકે. મારી વાતને માનો. છેવટે આ ક્ષણે તો સીતાને રામ પાસે લઈ જાઓ. તેમને સોંપતી વખત રામને સાષ્ટાંગ પ્રણિપાત કરો અને ક્ષમા માંગો. તમારા જીવનનો, લંકાનો તથા બાળકો અને સ્ત્રીઓના જીવનનો વિનાશ ન કરો. તમારી ભક્તિ અને સમર્પણ માટે ખૂબ કીર્તિ તમને પ્રાપ્ત થઈ છે. યુદ્ધ કરવાના નિર્ણયને ચીટકી રહેવું એ તેની સાથે સુસંગત નથી. જો તમે તમારા આ ભયંકર નિશ્ચયને ચીટકી રહેશો તો તમે અત્યાર સુધી જેમની ભક્તિ કરી છે, જેમને પ્રસન્ન કર્યા છે, તે શિવ પણ તમારો ત્યાગ કરશે. માત્ર સત્કર્મો વડે જ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન આવા ભયંકર પાપોનો સારો બદલો કેવી રીતે આપી શકે? લાંબા સમય સુધી મંદોદરીએ રાવણને રીત રસમો સુધારવા માટે અને વિનાશમાંથી તેને ઉગારી લેવા માટે ખૂબ પ્રયત્ન કર્યો. તે બોલ્યા, સ્વામી તમે મને પ્રાણ સમાન વાલા છો. ધ્યાનપૂર્વક સાંભળો. રામ કોઈ સામાન્ય રાજકુમાર નથી. તે મધુ અને કૈટબને મારનાર વિષ્ણુના અવતાર છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપને પણ તેમણે જ માર્યા હતા. બલિરાજાના મસ્તક ઉપર તેમણે જ પગ મૂક્યો હતો. હજાર હાથવાળા કાર્તવીર્ય અર્જુનના અભિમાનનો પણ તેમણે વિનાશ કર્યો હતો. તો પછી તમે તમારા માત્ર 20 હાથનો ગર્વ શા માટે કરો? સમગ્ર જગત તેમને પૂજે છે. તેમનું રૂપ બહુ કલ્યાણકારી છે. ઘણા વખત પહેલા તમે જ મને કહ્યું હતું કે પૃથ્વી પરનો ક્રૂરતાનો અને અધર્મનો ભાર ઉતારવા ભગવાન રામ રૂપે અવતરશે, એમ બ્રહ્માએ તમને કહ્યું હતું. શું તે તમે ભૂલી ગયા છો? આ બધું જાણવા છતાં તમે આ માર્ગનો ત્યાગ કરીને સત્ય શા માટે સ્વીકારતા નથી? સતી શિરોમણી સદગુણીઓમાં શ્રેષ્ઠ અદ્વિતીય સૌંદર્યની મૂર્તિ સીતા રામને પાછા સોંપી પછી આપણે આપણા પુત્રને ગાદી ઉપર બેસાડીશું અને શાંતિમાં તથા ખૂબ આનંદમાં આપણે આપણા દિવસો રામની હાજરીમાં કાઢીશું. આહ, તમારો ભાઈ કેટલો નસીબદાર છે. તે રામની કૃપાની શીતળ છાયામાં આજે વિચરે છે. હજી પણ મોડું થયું નથી. આ ક્ષણે જ રામની પાસે જાઓ. તેઓ લંકાના પ્રવેશદ્વાર આગળ છે. જઈને તેમને પગે પડો અને ક્ષમા માંગો. આમ બોલતા મંદોદરીની આંખમાં આંસુ ઉભરાયા. સ્વામીને ચરણે આળોટતા આળોટતા તેમણે વિનંતી કરી કે હજી મારી ચેતવણી ઉપર ધ્યાન આપો. તરત જ એવા ઉપાયો લો કે જેથી તમારી કીર્તિ બચી જાય, તમારું સામ્રાજ્ય, તમારા પ્રજાજનો બચી જાય. રાવણે તેમને ઉભા કર્યા અને આંખો લૂછી તે બોલ્યા, હે પ્રિયા, તું શા માટે આટલી બધી પ્રક્ષુબ્ધ બની ગઈ છે? તને આટલો બધો ભય ક્યાંથી આવ્યો? તે શા માટે તારી હિંમત ગુમાવી દીધી છે? સાંભળ, જગતમાં મારા જેટલો બળવાન કોઈ નથી. મારા બાહુબળથી મેં 8 દિક્પાળોને પરાજિત કર્યા છે. મૃત્યુ મારી પાસે આવવાની હિંમત કરી શકે તેમ નથી. ભયને તાબે થઈશ નહીં. તું મારા અપાર બળને જાણતી નથી અને તેથી જ તું મારી આગળ આ દુર્બળ રામની પ્રશંસા કરી રહી. એમ બોલીને તેણે રાણી પાસેથી તે સભાગૃહમાં ગયો. ત્યાં જઈને તરત જ સિંહાસન ઉપર બેઠો. મંદોદરીએ તેની હિલચાલનું અને વિચારોની રૂક્ષનું નિરીક્ષણ કર્યું. તે મનમાં બોલ્યા, કેવા મૂર્ખ છે. પોતાના મિથ્યાભિમાનનો ત્યાગ ન કરનાર લોકોનું આ અનિવાર્ય નસીબ છે. સારી સલાહ તેમના મનમાં પ્રવેશી શકતી નથી. જ્યારે માણસને તાવ આવ્યો હોય ત્યારે તેને ગળી વસ્તુઓ પણ કડવી લાગે છે. અત્યારે રાવણને અભિમાનનો ઝેરી તાવ ચડ્યો છે, એટલે અમૃતમય સલાહને પણ તે વિષ માનીને તેનો ઇનકાર કરે છે. હવે હું શું વધારે કરી શકવાની હતી? પોતાના મનમાં તેમણે લંકા ઉપર જે વિપત્તિઓ અને શોક આવવાના હતા તેમનું ચિત્ર ખડું કર્યું. તેમને લાગ્યું કે તે દુઃખ અને શોકના સાક્ષી બનવા કરતા તો મારે મારા જીવનનો અંત આણવો એ જ વધારે સારું છે, એ જ યોગ્ય છે. ભારે હૃદય સાથે રામનો વિચાર કરતા કરતા તે પોતાના કક્ષમાં ગયા અને પથારીમાં પડે. તે દરમિયાન રાવણે પોતાના મંત્રીઓને બોલાવ્યા અને આગામી યુદ્ધ માટેની તૈયારીઓ કરવા લાગ્યો. તે બોલ્યો, હે રાક્ષસો, જાંબુવાન જેવા વાનરો અને મનુષ્યો જે આપણા પર આક્રમણ કરી રહ્યા છે તે આપણા મોના કોળિયા જેવા પણ નથી. હિંમત હારશો નહીં, આનાકાની ન કરશો, દલીલ ન કરશો, યુદ્ધમાં ઝંપલાવો, તૈયાર થઈ જાઓ. પણ પ્રહસ્ત પોતાના આસન પરથી ઉભો થયો અને પ્રણમાંજલિ રચીને બોલ્યો, હે રાક્ષસો, આપણે આપણા ધર્મ માર્ગનો ત્યાગ ન કરવો જોઈએ. હે રાજાધિરાજ, તમારી ઈચ્છાને અનુરૂપ શબ્દો તમારા મંત્રીઓ બોલે છે, પણ તેથી સફળતા પ્રાપ્ત નહીં થાય. એક જ વાનર સમુદ્ર ઓળંગીને આ નગરીમાં આવ્યો હતો અને તેણે અનેક આશ્ચર્યજનક કાર્યો કરી બતાવ્યા હતા. ત્યારે આ મંત્રીઓ કે આ સૈન્ય તેણે કરેલા વિનાશને અટકાવી શક્યા ન હતા. તમે કહો છો કે વાનરો તો આપણા મુખના કોળિયા છે, ઠીક, પણ જ્યારે તે વાનર અહીં આવ્યો હતો ત્યારે તેમના મુખો ક્યાં ગયા હતા? શું તેમને ભૂખ લાગી ન હતી? આ મંત્રીઓના હોઠમાંથી જે શબ્દો નીકળી રહ્યા છે તે તેમને અત્યારે સુખપ્રદ લાગતા હશે, પણ વખત જતા તે શબ્દો ભયંકર વિપત્તિ લાવશે. સ્વસ્થતાના સમય આ બધા વિશે વિચાર કરો. આપણા સુનિલ પર્વત ઉપર રામે તંબુ તાણ્યો છે. પોતે બાંધેલા પુલ ઉપર જઈને તેમણે સમુદ્ર પાર કર્યો છે. જેમની પાસે અસંખ્ય વાનરોની સેના છે તે રામ શું કોઈ સામાન્ય માનવી હોઈ શકે ખરા? જો તમે તેમ માનતા હો તો તમારી માન્યતાને છોડી દો. શિથિલ જીભ જેમ બોલાવે તેમ ન બોલો. આ મંત્રીઓની વાકછટાનો સ્વીકાર કરશો નહીં. એમ ન માનશો કે હું બાયલો છું, હું યુદ્ધથી ડરું છું. મારામાં મારી સલાહની યોગ્યતામાં અને ઉત્કટામાં શ્રદ્ધા રાખો. હમણાં જ સીતાને રામની પાસે લઈ જાઓ અને તેમની ક્ષમા યાચો. તેમ કરવાથી આપણે અને લંકા બચી જઈશું. પછી આપણે દાવો કરીશું કે અમે અમારી જાતિને વિનાશમાંથી ઉગારી લીધી છે. આ આપણો વિજય રહેશે જે આપણે પ્રાપ્ત કરી શકીએ. નહીં તો પરાજય અને વિપત્તિ સહન કરો. અત્યારે જ તૈયાર થઈ જાઓ. તમારી કીર્તિ યાવચંદ્ર દિવાકરો ટકશે. યાવચંદ્રો દિવાકરો બદનામી પ્રાપ્ત ન કરો. પણ રાવણે ભીષણ ક્રોધપૂર્વક ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપ્યો. પ્રહસ્તે આપેલા અણગમતી સલાહ સાંભળીને તે ક્રોધથી કંપતો હતો. જંગલી ગર્જના કરી તેણે પ્રહસ્ત ઉપર અનેક ગાળોનો વરસાદ વરસાવ્યો. હે મૂર્ખ, તને આ છળ કપટ કોણે શીખવાડ્યું? તને આવું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું? લોકો કહે છે કે વાંસના ઝુંડમાંથી અગ્નિના તણખા પેદા થાય છે. તું મારા કુળમાં તેવા વાંસ જેવો છે. રાવણે મોટેથી દાંત કચકચાવ્યા. તેણે કઠોર જંગલી ગાળો ભાંડી છેવટે તેને પ્રહસ્તને લાત મારીને સભાગૃહમાંથી કાઢી. પણ જતા પહેલા પ્રહસ્તે પોતે લીધેલા વલણનું સ્પષ્ટીકરણ કર્યું. તેણે પોતાના પિતાનો અને તેમને અંધ બનાવી દેનાર અભિમાનનો તિરસ્કાર કર્યો. તેણે કહ્યું કે રાવણ પોતાના વંશના વિનાશનું કારણ છે, પણ તેણે આશ્વાસન લીધું કે જેને ખતરનાક પ્રહાર થયો છે અને હવે તે મરવા પડ્યો છે તેને કોઈ દવા અસર કરી શકતી નથી, એટલે મારા પિતાને મારી સલાહ નકામી લાગી. તે સીધો પોતાની માતા પાસે ગયો અને જે બન્યું હતું તે બધું તેણે તેમને કહી સંભળાવ્યું. બંને સંમત થયા કે હવે આપણે કંઈ કહી કે કરી શકીએ તેમ નથી કે જેથી રાવણ સન્માર્ગે વળે. એટલે તે બંને જણ સાથે બેસીને રામનું તથા તેમની ભવ્યતાનું ધ્યાન ધરવા લાગ્યા. સુવેળ ટેકરી ઉપર વાનરોએ રામ અને લક્ષ્મણ માટે એક સુંદર શિબિર બનાવી હતી. લીલા પાંદડા અને પુષ્પો વડે તેમને મૃદુ પથારીઓ બનાવી દીધી. તેમણે પોતાનું કામ પૂરું કર્યું કે તરત જ તેમને આનંદ આપવા માટે રામ પથારી ઉપર બેઠા. પોતાના થોડા સમય પછી સુગ્રીવના ખોળામાં માથું મૂકીને રામ ઊંઘી ગયા. પથારીની બંને બાજુએ ધનુષ્યો અને બાણો તૈયાર રાખવામાં આવ્યા. વાનરો રાવણને મારી નાખવાની અપેક્ષામાં પોતાની ચળ આવતી હથેળીઓને ખંજવાળતા હતા. રામે જવાની આજ્ઞા આપી ન હતી એટલે જ તેઓ બેસી રહ્યા હતા. નસીબદાર હનુમાન અને યુવરાજ અંગદ પૂજ્ય ભાવપૂર્વક રામના પગ દબાવી રહ્યા હતા. લક્ષ્મણ પોતાના ધનુષ્ય બાણ સાથે તૈયાર બનીને એકાગ્રતાપૂર્વક રામના મુખને જોતા જોતા પથારી પાસે ખડા હતા. તે ક્ષણે રામે પૂર્વ દિશા તરફ નજર કરી. તેમની દ્રષ્ટિ ક્ષિતિજ ઉપર ઉગતા ચંદ્ર ઉપર પડી અને તે બોલ્યા, મિત્રો, ચંદ્ર સામે જુઓ, તેમાં એક કાળો ડાઘ છે. તેને શું તમે જોઈ શકતા નથી? દરેક જણે પોતપોતાની રીતે આ કાળા ડાઘને સમજાવ્યો. પણ હનુમાન બોલ્યા, સ્વામી, મને ચંદ્ર પર કોઈ કાળો ડાઘ દેખાતો નથી. તે તમારા મુખનું પ્રતિબિંબ છે, એટલે મને કોઈ ડાઘ કે કલંક ચંદ્રમાં દેખાતું નથી. રામે તે રાત વાનરો સાથે સુખપ્રદ વાર્તાલાપ કરવામાં પ્રસન્નકારક સહચારમાં ગાળી. દિવસ ઉગતા રામે સમુદ્રમાં સ્નાન કર્યું અને તટ ઉપર પૂજા વિધિ કરી. પછી તેમણે સુગ્રીવના મંત્રીઓને અને બીજા આગેવાનોને બોલાવ્યા અને હવે પછી કરવાના કામો તેમને સોંપ્યા. પછી બધાએ એક મતે નિર્ણય લીધો કે લંકાને ઘેરો ઘાલતા પહેલા આપણે વાલીના પુત્રો વાનર રાજ્યના યુવરાજ અંગદને વિષ્ટી માટે રાવણ પાસે મોકલવો. રામે અંગદને બોલાવીને કહ્યું, પુત્ર, તું બળવાન અને સદગુણી છે, તારે વિષ્ટિકાર તરીકે રામની તરફથી રાવણ પાસે જવાનું છે. તારે કુશળતાપૂર્વક, સાવચેતીપૂર્વક, મૃદુતાપૂર્વક અને ખાતરીપૂર્વક રાવણને ગુસ્સો ન થાય તે રીતે રાવણને સલાહ આપવાની છે. રાવણને તેણે જે અવાજમાં જે વસ્તુઓ કહેવાની હતી તેના સલાહ સૂચનો રામે અંગદને આપ્યા. રામને સાષ્ટાંગ પ્રણિપાત કરીને અંગદે વિદાય લીધી. જતા જતા તેમણે કહ્યું, સ્વામી, તમારી કલ્યાણકારી દ્રષ્ટિ વડે મને આશીર્વાદ આપો. મને આ કામ સોંપવામાં આવ્યું છે તેથી હું સાચે જ નસીબદાર છું. તે કામ કરતા મારું ગમે તે થાય પણ મારું જીવન હું તમને સમર્પિત કરી દેવા તૈયાર છું. અંગદના આ શબ્દો સાંભળીને રામનું હૃદય કરુણાથી પીગળી ગયું. રામ આગળ આવ્યા, તેમણે અંગદને છાતી સરસો ચાંપ્યો અને તેને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. પોતાના હૃદયમાં રામને સ્થાપીને પ્રતિક્ષણ તેમના રૂપનું ધ્યાન કરતો કરતો અંગદ નગરીમાં ગયો. માર્ગમાં જેણે જેણે તેને અટકાવ્યો તેને તેણે બાજુ પર હડસેલી દીધો અને અતિ આત્મવિશ્વાસ અને હિંમત પ્રગટ કરી. માર્ગમાં તેને રાવણનો પુત્ર મળ્યો. રાક્ષસ રાજકુમારે પૂછ્યું કે હે વાનર, તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે? અંગદે જવાબ આપ્યો કે હું રામનો દૂત અંગદ છું. આ સાંભળીને તેણે અંગદને લાત મારવા પોતાનો પગ ઊંચો કર્યો પણ અંગદ તેને માટે બહુ જ ચપળ હતો. અંગદે તેનો પગ પકડ્યો, તેના શરીરને હવામાં ગોળ ગોળ ઘુમાવ્યું અને પછી તેને જમીન ઉપર પટક્યો. તે જોઈને રાક્ષસો ભયભીત બની ગયા. તેમને ખ્યાલ આવી ગયો કે આ વાનરમાં રાક્ષસી બળ છે. દાહપણ વાપરીને તેઓ ચૂપ રહ્યા. જે વાનરે લંકા બાળી હતી તે પાછો આવ્યો છે એવા સમાચાર બધે ફેલાઈ ગયા. તેથી બધે ગૂંચવાડો અને ભય વ્યાપી ગયા. અંગદને લાગ્યું કે પોતે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ભયભીત બનેલા લંકાવાસીઓ એની હિલચાલ નિહાળી રહ્યા હતા. પોતાને માર્ગ આપવાનું કહેવાની જરૂર તેને રહી નહીં. તેને જોતા જ બધા રાક્ષસો ઝડપથી ભાગી જતા હતા. છેવટે તેણે રાવણના સભાગૃહમાં નિર્ભયતાપૂર્વક પ્રવેશ કર્યો. એક ચોકીદારે ખૂબ ત્વરાપૂર્વક અંગદના આગમનના સમાચાર રાવણને પહોંચાડ્યા. રાવણે તેને કહ્યું, દૂતને અંદર મારી પાસે લઈ આવો. એટલે અંગદને રાવણ પાસે લઈ જવામાં આવ્યો. અંગદને રાવણ કાળા રંગવાળો અચેતન પર્વતના જેવો લાગ્યો. તેની 20 ભુજાઓ એક રાક્ષસી વૃક્ષની શાખા જેવી દેખાતી હતી. હૃદયમાં જરા પણ ભય રાખ્યા વગર અંગદ સીધો રાવણ પાસે ગયો. તેણે અંગદને જોઈને સભાગૃહમાં બેઠેલા બધા રાક્ષસો હૃદયથી કંપી ઉઠ્યા. તેઓ મૂર્છિત જેવા બની ગયા. રાવણે અંગદને પૂછ્યું કે તું કોણ છે? અંગદે જવાબ આપ્યો, હું રામનો દૂત છું. પછી રાવણે પૂછ્યું, તું શા માટે આવ્યો છે? અંગદે જવાબ આપ્યો, હે રાવણ, તમે અને મારા પિતા જૂના મિત્રો હતા, એટલે તમારા કલ્યાણને લક્ષ્યમાં રાખીને રામની આજ્ઞાથી હું તમને નક્કર સલાહ આપવા માટે આવ્યો. અંગદે મૃદુતાપૂર્વક સમજાવટની રીતે બોલવાનું ચાલુ રાખ્યું. તમે વિશ્વ માતા જાનકીને લઈને આવ્યા છો. તમે અભિમાન, કામવૃત્તિ અને લોભ ઉપર કાબુ રાખી શક્યા ન હતા. ઠીક, જે બની ગયું છે તે વાતને જવા દો. પણ જો અત્યારે આ ક્ષણે તમને તમારો અન્યાય સમજાય અને જો તમે હું કહું તેમ કરો તો રામ તમને ક્ષમા કરશે. વિલંબ વગર હું કહું છું તેમ કરવાનો નિર્ણય કરો, નહીં તો તમે તમારા પોતાના હાથે જ તમારી જાતિની અને રાજ્યની ઘોર આ જમીનમાં ખોદશો. જ્યારે અંગદ એમ બોલ્યો ત્યારે રાવણ બરાડી ઉઠ્યો, હે અધમમાં અધમ વાનર, તું સાચે જ મૂર્ખ છે. કદાચ તને ખબર નહીં હોય, તું જેને ભગવાન માને છે તેનો હું શત્રુ છું. તારું નામ શું છે? મારી અને તારા પિતાની વચ્ચે શો સંબંધ હતો? તારી વાણીના પરિણામો પ્રત્યે અંધ બનીશ નહીં. તે સાંભળીને અંગદે અટ્ટહાસ્ય કર્યું અને તે બોલ્યો, હે રાક્ષસરાજ, મારું નામ અંગદ છે, મારા પિતાનું નામ વાલી. તમારા બેની વચ્ચે મૈત્રી સંબંધ હતો. અંગદના શબ્દો સાંભળીને રાવણ અક્કડ અને મૌન બની ગયો. પણ થોડા જ સમયમાં તેણે પ્રતિક્રિયા દબાવી દઈને બોલ્યો, સાચી વાત, મને યાદ છે કે પહેલાના સમયમાં તે નામનો એક વાનર હતો. શું તું એનો પુત્ર છે? વાહ અંગદ, શું તું તે ફળરૂપી વાંસમાં તેનો નાશ કરવા જન્મેલો અગ્નિસ્ફુલ્લિંગ છે? રાવણનો ઉશ્કેરાટ ભર્યો જવાબ સાંભળી અંગદ મોટેથી હસી પડ્યો. તે બોલ્યો, રાવણ, તારા દિવસો ભરાઈ ચૂક્યા છે. થોડા જ સમયમાં તું તારા જૂના મિત્ર વાલીને પરલોકમાં મળીશ. રામનો વિરોધ કરવાથી શું પરિણામ આવે છે તે તને કહેશે. તને 20 આંખો છે છતાં તું અંધ છે. તને 20 કાન છે છતાં તું બહેરો છે. અજ્ઞાનની અંધારી રાતમાં સપડાયેલો તું અભિમાનપૂર્વક ફરે છે અને પોતાની જાતને મહાન જાહેર કરે છે. તું જે જાતિને બચાવવાની યોજના ઘડી રહ્યો છે તે નેસ્ત નાબૂદ થઈ જશે. હે પાપી, અધમ જંગલી, અભિમાનથી અંધ બનેલા બદમાશ રાક્ષસ. જ્યારે અંગદે ગુસ્સામાં પોતાના દાંત કચકચાવ્યા અને રાવણ ઉપર ગાળોનો વરસાદ વરસાવ્યો ત્યારે રાવણ પોતાના સિંહાસન ઉપરથી તરત જ ઉભો થઈ ગયો અને બૂમ પાડીને બોલ્યો, હે પોતાની જાતિનો વિનાશ કરનાર વાનર, હું રાજનીતિના નિયમો જાણું છું એટલે મૌનપૂર્વક તારી ઉદ્ધતાઈ સહન કરી રહ્યો છું. સાવધાન, મારી ધીરજને પણ મર્યાદા છે. રાવણ ક્રોધાગ્નિપૂર્વક અંગદ સામે તાકી તાકીને જોઈ રહ્યો, પણ તે પ્રદર્શનની અંગદ ઉપર જાણે કોઈ અસર જ નથી. તેને સામો જવાબ આપ્યો, હે રાક્ષસરાજ, મેં તારી ધાર્મિકતા વિશે, તારા સદગુણો વિશે અને તારી રાજકારણની નીતિ વિશે ઘણું ઘણું સાંભળ્યું છે. તારી ધાર્મિકતાએ કેવી અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરી તેનો વિચાર કર. બીજાની પત્નીનું હરણ કરી લાવો, તારા મોટા ભાઈ કુબેરે મોકલેલા દૂતને ફાડી ખાઓ, આ તારી રાજકારણની નીતિના દીપસ્તંભો છે. જરા પણ શરમ વગર તું તેની ભડાશ આંકે છે. તું તારા સદગુણોની અને નીતિની વાતો કરવાની ધૃષ્ટતા કરે છે. તારા રાજ્યમાં આવેલા દૂતના પૂછને તે આગ ચાપી, તેમ છતાં તું નિર્લજ્જતાપૂર્વક કહે છે કે હું નિયમોનું પાલન કરું છું. રાક્ષસોનું વર્તન આવું જ હોય છે. તારી જીભ વડે રાજકારણી નીતિ શબ્દ બોલવાનો તને અધિકાર નથી. તું અધમમાં અધમ પાપી છે. જ્યારે જરા પણ અટક્યા સિવાય અથવા ખચકાટ સિવાય અંગદ આમ જવાબ આપી રહ્યો હતો ત્યારે સભાગૃહમાંના દરબારીઓ ભયચકિત બની ગયા. તેનું શું થશે તે બાબત તેઓ આશ્ચર્ય અનુભવતા હતા. રાવણે વાર્તાલાપ ચાલુ કરવા કહ્યું, હે વાનર સાંભળ, તમારી છાવણીમાં એક પણ એવો વીર છે જે યુદ્ધમાં મારી સામે ઉભો રહે? તમારો સ્વામી પત્ની વિયોગમાં દુઃખથી ભાગી પડ્યો છે. પ્રતિદિન તે વિલાપ જ કર્યા કરે છે. તેનો ભાઈ તેના દુઃખે દુઃખી બની ગયો છે. અને સુગ્રીવ, તે તો તને ધિક્કારે છે, તારો વિરોધ કરે છે, કારણ કે તું તેના રાજ્યનો વારસ. નદીના કિનારા ઉપર લડતા બે પંખીઓની પેઠે તમે બંને એક દિવસ પૂરમાં ગબડી પડવાના છો. તમારા બંનેની આંખો એક જ રાજ્ય ઉપર કેન્દ્રિત થયેલી છે, તો પછી તમે પૂરા હૃદયપૂર્વક સફળતાપૂર્વક મારી સાથે કેવી રીતે યુદ્ધ કરી શકવાના? જેના ઉપર તમે આધાર રાખો છો તે મારો ભાઈ બાયલો છે. તમારા નેતાઓમાંનો એક જાંબવાન વૃદ્ધ અવસ્થાને કારણે ખપ લાગે તેમ નથી. નલ અને નીલ તો માત્ર ઇજનેરો છે, તેમને તલવાર ચલાવવાની કળા ક્યાં આવડે છે? અંગદ રાવણને અટકાવીને બોલ્યો, રાવણ, એક નાનકડા વાનરે નગરીમાં પ્રવેશ કરીને તને બાળી મૂકી હતી. કોઈ પણ મૂર્ખે એમ માન્યું હતું કે તે કદી શક્ય બની શકે? તમે તે હકીકત સાચી છે એ જાણો છો, છતાં કહો છો કે વાનર કદી વીર યુદ્ધો ન હોઈ શકે. યુદ્ધમાં તમને હરાવી શકે તેવો વીર અમારી સેનામાં નથી, એમ તમે જ્યારે કહો છો ત્યારે મને જરા પણ ગુસ્સો થતો નથી. હા, નીતિશાસ્ત્રો કહે છે કે મૈત્રી અને શત્રુતા સરખે સરખા વચ્ચે જ હોય છે. દેડકાને મારી નાખવા માટે કોઈ સિંહની પ્રશંસા કરશે ખરો? ચોક્કસ તમને મારી નાખવાનો પ્રયાસ રામના મોભા અને દરજ્જા માટે ઘણું નિમ્ન કામ છે. આવા અધમ તિરસ્કાર પાત્ર શત્રુને મારવાથી તેમની કીર્તિ ઘટવાની જ છે. તે ક્ષત્રિય જાતિના છે. ક્ષત્રિયોના આચરણ તથા લક્ષણો માટે વળી નિયમોનું જે વિધાન કરવામાં આવ્યું છે તે ઉચ્ચ અને ઉદાત્ત છે. તું એવો દુર્ગુણી અને અધમ જંગલી પાપી છે કે માત્ર વાનરોને જ હાથે મરવું એ તારા માટે યોગ્ય છે. રાવણ મરણિયું હાસ્ય કરી ઉઠ્યો અને તે બોલ્યો, હે જંગલી વાંદરા, તારી કમરે બાંધેલા દોરડાને તે રજ્જુ હાથમાં ધારણ કરનાર માણસની જેમ ખેંચે તેમ તું નિર્લજ્જ બનીને નાચે છે, કૂદે છે. તે જે યુક્તિ પ્રયુક્તિઓ શીખવે તે તું શીખે છે અને તે આજ્ઞા કરે ત્યારે તેનું પુનરાવર્તન કરે છે, જેથી તે માણસને પ્રેક્ષકો પાસેથી થોડાક પૈસા મળે. આ કટાક્ષ વચનોને અંગત સહન કરી શક્યો નહીં. તે બોલ્યો, તને માત્ર પશુઓ વિશે જ ખબર હોય એમ લાગે છે, ને ભગવાન વિશે, નસીબ વિશે, ભવિતવ્યતા વિશે કાંઈ પણ જાણવાની દરકાર કરી નથી. શા માટે? શું વાનરોએ તને તું જાણતો હતો તેના કરતાં વધારે શીખવાડ્યું નથી? તેમણે તારા ઉદ્યાનને ઉજ્જળ કરી નાખ્યા છે, તારા પુત્રને મારી નાખ્યો છે, તારી નગરીને ભસ્મીભૂત બનાવી દીધી છે. હા, હજી પણ તેમણે એક વધારે પરાક્રમ કરવાનું બાકી છે. તેમણે તને યોગ્ય શિક્ષા કરવાની છે. તારે જે નસીબમાં ભોગવવાનું છે તેનાથી હજુ સુધી અમે છટકી જવા દીધો છે. હું માનતો હતો કે સીધી સલાહથી અને નગ્ન સત્યથી તારા હૃદયમાં કદાચ સુધારો થઈ શકશે, પણ ના, તારામાં શરમ જેવું કાંઈ છે જ નહીં. પશ્ચાતાપ એટલે શું એ તો તું જાણતો જ નથી. તારામાં જરા પણ નીતિ કે પ્રામાણિકતા નથી. કેવું દયાજનક, તું હજી વિભીષણ સામે ગુસ્સામાં દાંત કચકચાવે છે અને તેને બાયલો, દ્રોહી વગેરે ગાળો માંડે છે. તારા દેહના વજનથી તું પૃથ્વીને માટે ભારરૂપ છે. જેટલો જલ્દી તારો વિનાશ થાય એટલું વધારે સારું. તું તારી શેરીઓમાંના કૂતરા કરતા પણ વધારે ખરાબ છે. તેમનામાં તારા જેવા દુર્ગુણો નથી. થોડા જ વખતમાં તને ખબર પડશે કે તેમનું જીવન તારા જીવન કરતા વધારે સારું છે. રૂઢિ રિવાજનો ત્યાગ કરીને અંગદે રાવણને ગાળો બાંધવા માંડ્યો. તેઓ અગ્નિમય ઠપકો રાવણ સહન કરી શક્યો નહીં. તે ભભૂકી ઉઠ્યો. અંગદ, યાદ રાખ કે હું તે પરાક્રમી વીર છું જેણે કેવળ શારીરિક હિંમત વડે કૈલાસ શિખરને ઉચક્યો હતો, જેણે શિવને ચરણે પોતાના દેહ પરથી ચૂંટીને પુષ્પોનું નહીં પોતાના મસ્તકોનું બલિદાન ચડાવ્યું હતું, જેનું નામ સૌથી વધારે બહાદુર માણસના હૃદયમાં પણ ભય પેદા કરે છે, જેના બળનો સ્વીકાર ખુદ શંકરે પણ કર્યો છે, જેનું ચિત્ર પણ ભય પ્રસારી મૂકે. તારી અને તારા આશ્રયદાતાઓની પ્રશંસાઓનો બબડાટ કરવો રહેવા દે, પણ અંગત ચૂપ રહેવાની મનોદશામાં હતો જ નહીં. તેણે પોતાનું આક્રમણ ચાલુ રાખ્યું. હે અભિમાની મૂર્ખ, આવો બબડાટ બંધ કર. તારા શ્વાસનો ઉપયોગ કોઈ સારા હેતુ માટે કર, રામના સ્તુતિગાન માટે કર. તેમને શરણે જા, નહીં તો અત્યારે જે તારા મસ્તકો તારા ખભા ઉપર રહેલા છે તેમને રામના માણો દડાની પેઠે નીચે ગબડાવી દે છે. અને વાનરો કંદુક ક્રીડા કરતા હોય તે મસ્તકોને આનંદપૂર્વક લાતો મારશે. હું અમારા રાજા સુગ્રીવનો દૂત છું. કમનસીબે મને રામની આજ્ઞા મળી નથી અને તેમની પાસેથી તે તક હું ઝડપી લેવા માંગતો નથી. નહીં તો એક ક્ષણમાં હું તને મારી નાખત અને તારા મૃતદેહને સમુદ્રમાં ફેંકી દે. આ શબ્દો બોલતા બોલતા અંગદે વિકરાળ રૂપ ધારણ કર્યું. સિંહની પેઠે તેણે પોતાની હથેળી વડે જમીનને ધોલો મારી. તે પ્રહારોથી પૃથ્વી એટલી બધી કંપી ઉઠી કે રાવણના દસેય મસ્તક પરના મુકુટો હલીને પૃથ્વી ઉપર પડી ગયા. રાવણ સિંહાસન ઉપર આળવટવા લાગ્યો, પણ થોડા જ સમયમાં તે પાછો સ્વસ્થ બની ગયો. તે 10 મુકુટોમાંના 4 મુકુટો અંગદે પોતાના હાથમાં લીધા અને એવા અચૂક લક્ષ્યથી એટલા જોરપૂર્વક ફેંક્યા કે તે શિબિરમાં રામના પગ પાસે આવીને પડે. તે વિચિત્ર વસ્તુઓને જોઈને વાનરો આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ તે રત્નજડિત મુકુટોને સુંદરતાની માયોમાય પ્રશંસા કરવા લાગ્યા. રામ જાણતા હતા કે તે શું છે. તે બોલ્યા કે આવતા આવતા તે ગ્રહણ પેદા કરનાર રાહુ અને કેતુ જેવા દેખાતા. તે દરમિયાન રાવણે આજ્ઞા કરી કે આ વાનરને બાંધો, તેને જવા દેશો નહીં, તેનું ભક્ષણ કરી જાઓ. પછી તે ત્વરાપૂર્વક મહેલની અંદર ગયો. અંગદે ગર્જના કરી, તને શરમ હો, બળની અને પરાક્રમની આટલી બધી બડાશો કેમ મારતો હતો? જા, તારી જાતને સમુદ્રમાં ઊંડાણોમાં ડૂબાડી દે અને મરતા સુધી તારા શ્વાસને તું ધારણ કર. હે નારી ચોર મૂર્ખ, કામાંધ જંતુ, યુદ્ધ ભૂમિ પર હું તારા મુખમાંથી તારી જીભ ખેંચી કાઢીશ અને કાગડાઓને ખાવા માટે ફેંકી દઈશ. મારી ચેતવણીથી સાવધાન બનજે. અંગદ દ્વેષપૂર્ણ ગુસ્સામાં પોતાના દાંત કચકચાવતો. એટલામાં રાવણ પણ પાછો ફરે અને તેણે સભાગૃહમાં રાક્ષસોને કહ્યું, તેના પગ ઝાલીને તેને ઉચકો અને જમીન ઉપર પછાડો, તેનું માથું ભાગી નાખો. તે સાંભળીને મેઘનાદ પોતાના આસન ઉપરથી ઉઠ્યો અને અંગદના પગ ઝાલીને તેણે બળપૂર્વક ખેંચ્યો, જેથી જમીન ઉપર પડે. બીજા ઘણા રાક્ષસો તેને મદદ કરવા લાગ્યા. તેઓ સંખ્યામાં ઘણા હતા, પણ તેઓ અંગદને તસુભર પણ હલાવી શક્યા નહીં. મેઘનાદને પણ અપકીર્તિ કર નિષ્ફળતા સાંપડી. છેવટે રાવણે તે અશક્ય કામ કરવાનો પ્રયત્ન કર્યો. અંગદના પગને ઉચકીને તેને જમીન ઉપર બળપૂર્વક ફેંકવાની તેણે કોશિશ કરી. રાવણની મૂર્ખાઈ ઉપર અંગદ હસ્યો અને બોલ્યો, રાવણ, તારે આ પગ પકડવાના નથી. સાચા સમર્પણ ભાવથી તું રામના પગ પકડ, તેથી તું ભયમાંથી અને બંધનમાંથી મુક્ત થઈશ. એમ બોલીને રાવણની પકડ ઢીલી કરવા માટે અંગદે પોતાના પગ હલાવ્યા. તેનો આવેગ એવો તો અનચિંતિત અને બળવાન હતો કે રાવણ ભૂમિ ઉપર ગબડી પડ્યો અને તે બેભાન બની ગયો. તેના યશ અને તેજ નાશ પામ્યા. તેના મુખ ઉપર શરમની લાગણી પ્રસરી ગઈ અને તે દિવસના સમયમાં ચંદ્રની પેઠે તે ફિક્કો અને ગરીબડો દેખાવા લાગ્યો. અંગદે તેની દશા જોઈ તેને લાગ્યું કે મારા બાયલા સાથે હવે વધુ સંવાદ કરવો જોઈએ નહીં. તેને યાદ આવ્યું કે રામે મને રાવણને થોડી સારી સલાહ આપવાનું જ માત્ર કહ્યું. અંગદને લાગ્યું કે આ મૂર્ખ સારી સલાહને તાબે થશે નહીં. તે પોતાની ભૂલ નહીં સમજે અને પોતાને નહીં સુધારે. તે પોતાના દુષ્ટ સદભાવને ચીટકી રહે છે. માત્ર યુદ્ધ તેના માટે સાચી દવા છે. એવો નિર્ણય કરીને તે રામના પવિત્ર ચરણો પાસે જવા ઉપડ્યો. ત્યાં જઈને તેણે જે બન્યું હતું તે બધું જ રામને કહી સંભળાવ્યું. શરમ અને ભયથી અભિભૂત બનેલો રાવણ રાણીઓના આવાસમાં ગયો. મંદોદરીએ રાવણનો ફિક્કો પરાજય પામેલો ચહેરો જોયો. તે બોલ્યા, કમથી કમ હવે તો તમારી મૂર્ખાઈથી ભરેલી આડાઈ છોડી દો. રામ સાથે વેર કરવાથી રાજ્યનો વિનાશ થશે. તમે લક્ષ્મણ વડે દોરાયેલી રેખાને ઓળંગી શક્યા ન હતા તો પછી યુદ્ધમાં તેમને હરાવવાની આશા કેવી રીતે રાખી શકો? તેમની આગળ તમારી શક્તિઓ અને બળ સૂકા પાંદડા માત્ર છે. તેમણે મોકલેલા દૂતોને તમારા અનુયાયીઓ પરાજિત કરી શક્યા નથી. તો પછી જ્યારે તે બે ભાઈઓ લાખો વાનરોની સેના સાથે આ પ્રદેશ ઉપર હુમલો કરશે ત્યારે તમે તેમને હરાવવાની આશા કદી રાખી શકો ખરા? તમે અંગદના પગને એક વાળની પહોળાઈ જેટલો પણ હલાવી શક્યા નહીં અને છતાં તમે તેવા લાખો વાનરોને પકડીને બંધનમાં નાખવાની આશા રાખો છો. આટલા અનુભવો થયા છતાં તમે તમારા નિર્ણયને જક્કીપણાપૂર્વક વળગી રહો છો, તેથી મને દુઃખ થાય છે. આપણા પુત્રને મારી નાખવામાં આવ્યા, તમારી નગરીને બાળીને રાખ કરી દેવામાં આવી, તમારા ઉદ્યાનોને ઉજ્જળ બનાવી નાખવામાં આવ્યા, અસંખ્ય રાક્ષસોને દડાની પેઠે ઊંચે ફેંકવામાં આવ્યા અને નીચે પડતા તેઓ મરી ગયા. તે વખતે શું તમારું બળ અને કૌશલ્ય ઊંઘી ગયા હતા? આ ફડાઈના કથનો આ વાનરોને કોઈ ઇજા પહોંચાડી શકે તેમ નથી. મંદોદરી આજીજીપૂર્વક બોલ્યા, સ્વામી, મારા આ શબ્દો માટે મને ક્ષમા આપજો. જ્યારે તમે રામને માત્ર માનવી માનો છો ત્યારે તમે એક ગંભીર ભૂલ કરો છો. તે વિશ્વના સ્વામી છે, તમને તેમના બળની અને વીરતાની માત્રાની ખબર છે નહીં. વારો અંગદે જે હકીકતો કહી તેમના ઉપર શાંતિથી વિચાર કરો. યાદ કરો, તમારા બળને અને કૌશલ્યને બતાવવા તમે જનકના દરબારમાં રાજાઓની સભામાં બેઠા હતા, પણ તમે શિવના ધનુષ્યને તેની સ્થિતિમાંથી જરા પણ ખસેડી શક્યા ન હતા. રામે તેને રમતમાં ઉપાડી લીધું હતું અને બે ટુકડા કરીને બાજુમાં નાખી દીધું હતું. તમે તમારી સગી આંખો વડે તે જોયું છે. છતાં પણ જો તમે તમારો મૂર્ખાઈ ભરેલો દુરાગ્રહ નહીં છોડી દો તો તે સૂચવે છે કે તમારો વિનાશ હવે હાથ વેતમાં છે. જ્યારે તમારી બહેન સુરપણખાના નાક કાન કાપી નાખવામાં આવ્યા હતા ત્યારે તમે શું કરી શક્યા હતા? આટ આટલા અનુભવો પછી પણ તમને તમારા બળની અને વીરતાની બડાશો મારતા શરમ નથી આવતી? રામે વાલીને એક બાણ મારીને મારી નાખ્યો. શું વાલી એક સામાન્ય શત્રુ હતો? હવે રામે આવીને સુવેર ટેકરી પર પડાવ નાખ્યો છે. રામ મૂર્તિમાન ધર્મ અને નીતિ છે, નહીં તો તમે તમારી જાતને હજી બચાવી શકો તેવી સલાહ આપવા માટે તે શા માટે દૂતને તમારી પાસે મોકલે? આ દૂતે તમારા મનને રામ પ્રત્યે અભિમુખ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ તમે તમારા અભિમાનનો ત્યાગ કરતા નથી. તમે રામને સંચાલિત કરતી તેમની નીતિ ભાવનાની કદર કરતા નથી. દૂત મોકલનાર પરમ પવિત્ર પુરુષના સદગુણોને તમે સમજતા નથી. તમે પોતે જ તમારા રાજ્યનું અધપતન વરી રહ્યા છો. સભાગૃહમાં આવેલા દૂત અંગતને બહાર ફેંકી દેવા હમણાં જ તમે શું કરી શકે? તેમના શિબિરમાં અંગત કરતા વધારે બળવાન અને વિનાશકારી હજારો નાના લાખો વાનરો છે. મારા શબ્દો ધ્યાનપૂર્વક સાંભળો. આ રાક્ષસી આવેગનો ત્યાગ કરો. જાઓ, રામનું શરણ લો. ભૂતકાળની ઘટનાઓની યાદ આપતા આ સલાહના શબ્દો રાવણના હૃદયમાં તીક્ષ્ણ બાણોની પેઠે ભોકાયા. તે દરમિયાન બીજો દિવસ ઉગ્યો. મૂર્તિમાન દુષ્ટ અભિમાન જેવો રાવણ સભાગૃહમાં ગયો અને સિંહાસન ઉપર બેઠો. તેના મનમાં ખૂબ ઝડપથી અંગદના અને મંદોદરીના શબ્દો ઉગ્રતાથી ઘૂમી રહ્યા હતા. જેમ પૃથ્વી અને આકાશ તેની આસપાસ ગોળ ગોળ ઘૂમતા તેમ તેના મનમાં યોજનાઓ, ભય, યુક્તિઓ અને અનુમાનો ઘૂમતા હતા, પણ તે બધા યોગ્ય ન હતા, કારણ કે રાક્ષસોનો વિનાશકાળ હવે સમીપ આવી રહ્યો હતો. રાવણે વિદ્યુતજીવને પાસે બોલાવીને કહ્યું કે તારી માયા વડે તું મારી પાસે રામનું મસ્તક અને ધનુષ્ય બાણ લઈ આવ. તેમને જોઈને તે સાચા છે એમ માનીને સીતા શોકમાં ડૂબી જશે. એક ક્ષણમાં વિદ્યુતજીવ પોતાના આસન પરથી ઉઠીને સભાગૃહની બહાર ગયો. તે બરાબર રામના જેવા જ મસ્તક અને ધનુષ્ય બાણ બનાવીને લઈ આવ્યો. તે બરાબર સાચા હોય તેવા લાગતા હતા, જે જોઈને રાવણ રાજી થયો. તેમને લઈને અશોકવનમાં તે ગયો, જ્યાં સીતાને કેદ રાખવામાં આવ્યા હતા. તેમને સીતા સામે ધરીને તે બોલ્યો, હે સીતા, જેમને માટે તું દુઃખી થઈ રહી છે અને જેમની પ્રશંસા તું રાત દિવસ કરી રહી છે, તે જ વ્યક્તિના આ ધનુષ્ય બાણ અને મસ્તકને જો. મેં વાનર સેનાનો સંવાર કરી નાખ્યો. રણભૂમિમાંથી ભાગી જઈને લક્ષ્મણે પોતાના પ્રાણ બચાવી લીધા. આ બધું ખરેખર બન્યું છે તેવી તને ખાતરી કરાવી આપવા માટે જ હું આ મસ્તક અને ધનુષ્ય બાણ તારી પાસે લઈ આવ્યો છું. તેમને તું જો, એમ કહીને તેણે તેમને સીતા આગળ મૂક્યા. એક ક્ષણ માટે સીતા શોકાવિષ્ટ બની ગયા, પણ બીજી જ ક્ષણે તેમણે પોતાની જાતને યાદ આપી કે 14 બ્રહ્માંડોમાં કોઈ પણ માણસ એવો નથી કે જે તે મસ્તકને છેદી શકે. તે જાણી ગયા કે મને ભય પમાડવા માટે આ એક મેલી યુક્તિ રચવામાં આવી છે. તે ધમકીઓને ફગાવી દઈને તે બોલ્યા, રાવણ, ચોક્કસ તારો સંવાર હવે પાસે આવે છે, નહીં તો તારા મનમાં આવા નીચ તિરસ્કાર પાત્ર વિચારો ઉદ્ભવ્યા જ ન હોત. તારામાં તેમની પાસે જવાની પણ હિંમત નથી તો પછી તેમને મારી નાખવાની આશા તું કેવી રીતે સેવી રહ્યો છે? તારી તે આશા સ્વપ્નમાં પણ સિદ્ધ થશે નહીં. આ એક મેલી માયાની યુક્તિ છે જે મને છેતરી શકવામાં નિષ્ફળ ગઈ છે. સીતાએ રાવણનો ઉપહાસ કર્યો, તેનું અપમાન કર્યું, તેને સ્વામી રામની જયના પોકારો ચારે બાજુએ સંભળાયા. બધી દિશાઓમાંથી વાનરોએ નગરીમાં પ્રવેશ કર્યો હતો. ત્વરાપૂર્વક રાવણ સભાગૃહમાં ગયો. પછી વિભીષણની પત્ની સન્નારી શર્મા સીતા પાસે આવી. તેણે સીતાને આશ્વાસન આપ્યું. તે બોલી, માતાજી, આ રાવણ ખેલાડી છે, તે જે કંઈ કરે છે તે છળકપટ જ હોય છે. રામને ઈજા પહોંચાડવાની કોઈનામાં હિંમત નથી. હમણાં જ તેમણે વિજયપૂર્વક વાનર સેના સાથે લંકામાં પ્રવેશ કર્યો છે. વાનરોની ગર્જનાથી લંકા ભેદાઈ ગઈ છે.